पद 22 विचारी कहाँ विचारे रे।
विचारी कहाँ विचारे रे तेरो आगम अगम अथाह विचारी कहाँ विचारे रे तेरो आगम अगम अथाह बिनु आधे आधा नहीं रे बिन आधे आधार बिन आधे आधा नहीं रे बिन आधे आधार मुर्गी बिन इंडा नहीं प्यारे मुर्गी बिन इंडा नहीं प्यारे या बिन मुर्ग किनार विचारी कहाँ विचारे रे तेरो आगम अगम अथाह विचारी कहाँ विचारे रे तेरो आगम अगम अथाह गुरटा बीज बिना नहीं रे बीजन बुरटाटार गुरटा बीज बिना नहीं रे बीजन बुरटाटार निस बिन दिवस घटे नहीं प्यारे निस बिन दिवस घटे नहीं प्यारे दिन बिन नीति निर्धार विचारी कहाँ विचारे रे तेरो आगम अगम अथाह विचारी कहाँ विचारे रे तेरो आगम अगम अथाह संसारी बिन नहीं रे सिद्ध बिना संसार सिद्ध संसारी बिन नहीं रे सिद्ध बिना संसार करता बिन करनी नहीं प्यारे करता बिन करनी नहीं प्यारे बिन करनी करतार विचारी कहाँ विचारे रे तेरो आगम अगम अथाह विचारी कहाँ विचारे रे तेरो आगम अगम अथाह जन्म मरण बिना नहीं रे मरणन जन्म बिनाय जन्म मरण बिना नहीं रे मरणन जन्म बिनाय दीपक बिन प्रकाशता प्यारे दीपक बिन प्रकाशता प्यारे बिन दीपक प्रकाश। विचारी कहाँ विचारे रे, तेरो आगम अगम अथाह विचारी। कहाँ विचारे रे, तेरो आगम अगम अथाह। आनंद घन प्रभु वचन की रे, परिणति धरी रुचिवंत। आनंद घन प्रभु वचन की रे, परिणति धरी रुचिवंत। शाश्वत भाव विचार के प्यारे, शाश्वत भाव विचार के प्यारे। खेलो अनादि अनंत, विचारी कहाँ विचारे रे, तेरो आगम अगम अथाह विचारी। कहाँ विचारे रे, तेरो आगम अगम अथाह। आगम अगम अथाह तेरो, आगम अगम अथाह।
आ पद द्वारा वस्तु स्वरूप અને વિશ્વનું સ્વરૂપ તથા તેનો ઘટનાક્રમ કેવો વિચિત્ર, વિલક્ષણ, અરસપરસથી આધારિત છે તેનો વિધવિધ દ્રષ્ટિથી વિચારણા કરાવતો વિચાર વહેતો મૂક્યો છે, જે વિચાર સકલ આગમ શાસ્ત્રોના સારરૂપ જૈન દર્શનનું હાર્દ છે. વિચારી કહાં વિચારે રે, તેરો આગમ અગમ અથાહ. સંસારી જીવોને મન મળ્યું છે. મન છે તેથી તે પ્રાણી સૃષ્ટિ જીવસૃષ્ટિમાં મનુષ્ય કહેવાય છે. મન એટલે ઈચ્છા અને વિચારનું કેન્દ્ર. તેથી યોગીરાજજી પૃચ્છા કરે છે, હે વિચારવંત પુરુષ, તું શું વિચારી રહ્યો છે? શું તું તારા મૂળનો વિચાર કરી રહ્યો છે કે મૂળ તારું આગમન ક્યાંથી થયું અને હવે આગળ તારું ગમન ગતિવિધિ શું હશે? એ નદીનું મૂળ અને ઋષિનું કુળ પૂછવા જેવી કે પછી સાગરની ઉત્પત્તિ અને નિષ્પત્તિનો તાગ કાઢવા જેવું છે? મૂળનું મૂળ કેમ કરીને મળે? મૂળભૂત તત્વો, મૂળભૂત દ્રવ્યો એ મૂળથી જ અનાદિ છે. તેથી જ જે અનાદિ, અનુત્પન્ન, અવિનાશી, નિષ્પન્ન, સ્વયંભૂ, સ્વયં સિદ્ધ છે તેને દ્રવ્ય કહ્યું. એની આદિ પણ નથી અને અંત પણ નથી. સિદ્ધાંત એ છે કે કાર્યકારણની પરંપરામાં મૂળ કારણનું કારણ ન હોય અને અંતિમ કાર્યનું કાર્ય ન હોય. જીવસૃષ્ટિની વાસ્તવિકતા એ છે કે મૂળનું મૂળ ન હોય અને ફળનું ફળ ન હોય. જો મૂળનું મૂળ હોય કે ફળનું પાછું ફળ હોય તો એને મૂળ કે ફળ કેવું એ મૂર્ખતા ગણાય. આધારનો આધાર ન હોય, એ સ્વયં જ પોતે પોતાના આધારે હોય, એમ હોય તો જ તે બીજાનો આધાર બની શકે. આધાર જો કોઈના આધારે હોય તો તે અન્યનો આધાર બની શકે નહીં, કારણ કે તે અન્યના આધારે હોવાથી એ પોતે જ આધાર બનવાને બદલે આધેય બની જાય. તેથી દ્રવ્યાનુયોગમાં, દ્રવ્યના ક્ષેત્ર ક્ષેત્રી સંબંધી વિચારણામાં આકાશને ક્ષેત્ર આધાર બતાવ્યા પછી આકાશ પોતે જ પોતામાં રહેલ છે અને પોતે જ પોતાનો સ્વયં આધાર છે એમ જણાવ્યું. આ જ મૂળની, વિશ્વની અનાદિ અનંતતાની વિચારણાઓનો સ્રોત યોગીરાજજીએ આ પદમાં હવે પછીના ચરણોમાં વેતો રાખી વિવિધ વિચારણાથી જૈન દર્શનના વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોની વિતરાગ વાણીથી વહેતા થયેલા શ્યાદવાદ, અનેકાંતવાદ, સાપેક્ષવાદ ગર્ભિત વસ્તુ સ્વરૂપ નિરૂપણનું પ્રકાશન કર્યું છે. बिन आधे आधा नहीं रे, बिन आधे आधार, मुर्गी बिन इंदा नहीं प्यारे, या बिन मुर्ग की नार। विश्व समस्तनी सर्व वस्तु द्रव्य भावात्मक छे, वस्तु छे तो तेनु मूल स्वरूपे हुआपणु, जे पिंड रूप अस्थिकाय रूप छे ते सबस्टन्स मेटर ए द्रव्य छे। हवे द्रव्य छे तो तेनी कोई प्रॉपर्टीज विशेषता गुणधर्म होवा जोईए। वस्तुना द्रव्यना आ गुणधर्मो ए वस्तु भाव के वस्तुनी द्रव्यनी भावात्मकता छे। वळी द्रव्य छे, द्रव्यनो गुण भाव छे तो ते गुण प्रमाणेनु गुण कार्य पण होय छे। आ जे गुण कार्य छे ते ए द्रव्यनी अवस्था, हालत, दशा पर्याय छे। जे कार्य व्यवहार थाय छे ते पर्यायथी थाय छे। जेना मूळमां आधार रूप गुण छे અને તે ગુણનો આધાર દ્રવ્ય, પ્રદેશ, પિંડ કે અસ્તિકાય છે। આ ઉપરથી સિદ્ધાંત એ ફળીભૂત થાય છે કે આધેય એવા ગુણ પર્યાય, આધાર એવા દ્રવ્ય વિનાના ન હોય। એ જ પ્રમાણે કોઈપણ દ્રવ્ય એટલે આધાર, તત્વ, ગુણ પર્યાય, આધેય વિનાનું ક્યારેય ન હોઈ શકે। ઉદાહરણ તરીકે સાકરની મીઠાશ સાકરના ગાંગડામાં જ હોય, અને સાકરની મીઠાશ સાકરના ગાંગડાના આધાર વિનાની, આધાર વિહોણી, પદાર્થ વિનાની નહીં હોય। આધેય આધારની ઓળખ કરાવે છે। દ્રવ્યની ઓળખ એ દ્રવ્યના ભાવ એટલે ગુણ અને ગુણાનુસારીની કાર્યાન્વિતતા એટલે પર્યાયથી છે। આ વિચારણાને હજુ એક ઉદાહરણથી સ્પષ્ટ કરીએ। કાચા હીરાનો, સાકરનો, ફટકડીનો અને મીઠાનો એમ ચાર ગાંગડાઓ, પદાર્થના ટુકડાઓ આપણી દ્રષ્ટિ સન્મુખ મૂકવામાં આવે છે। જોવામાં તો આ ચારે સફેદ રંગના દ્રવ્યો લગભગ સરખા જણાશે, અને તેથી જ ખાંડની જગ્યાએ ચામાં મીઠું નાખી દેવાની ભૂલ ક્યારેક ઉતાવળમાં થઈ જતી હોય છે। આ ચારેય દ્રવ્યો જે એના ગુણધર્મોનો આધાર છે અને એના ગુણ પર્યાય જે આધેય બની આધારમાં રહ્યા છે, તેના વડે કરીને ચારેય દ્રવ્યોને ઓળખી જુદા પાડી શકાશે। જે સખત ચળકાટવાળો અને પાણીમાં નહીં ઓગળનારો સ્વાદરહિત હશે તેને આપણે કાચા હીરા, રફ હીરા તરીકે ઓળખાવીશું। હવે જે સખત છે, પાણીને નિર્મળ કરે છે અને સ્વાદમાં તુરો છે તેને આપણે ફટકડી તરીકે ઓળખીશું। વળી જે સખત છે, ચીકણું છે, પાણીમાં ઓગળે છે અને સ્વાદમાં મીઠો છે તેને સાકર તરીકે ઓળખાવીશું। જે નરમ છે, કરકરો છે, પાણીમાં ઓગળે છે, સ્વાદમાં ખારો છે તેને મીઠા તરીકે ઓળખાવીશું। આ વાત રસાયણશાસ્ત્રના અભ્યાસીને જટ સમજાઈ જાય એવી છે। આમ આધાર આધેય સહિત છે, અને આધેય આધાર રહિત નથી હોતો એવો આધાર આધેયનો અવિનાભાવી સંબંધ છે। હવે આ આધાર મૂળ વિશે વિધવિધ પ્રશ્નો ઉદ્ભવે છે। મુરગી પહેલી કે ઈંડું પહેલું, કે પછી ઈંડું મૂકનારી મરઘીને ફળવતી કરનાર મુરઘો પહેલો? ભાઈ, મુરઘી વગર ઈંડું નથી અને મરઘા વિના મરઘી નથી। ભૂરટા બીજ વિના નહીં રે, બીજ ન ભૂરટા ટાર, નિસી બિન દિવસ ઘટે નહીં પ્યારે, દિન વિન નિસી નિર્ધાર। ખેતરમાં લહેરાતા જુવાર, બાજરી, મકાઈના ભૂટ્ટામાં જ દાણા, બીજ રહેલા છે, પણ તેની ઉત્પત્તિ, ફાળ તો બીજનું વાવેતર કર્યું તો થયું ને? પાછું એ પણ એટલું સત્ય છે કે ભૂટ્ટા વગર બીજની પ્રાપ્તિ નથી, અર્થાત ડુંડાને ટાળી અને બીજની પ્રાપ્તિ કરવી શક્ય નથી। એવો જ પ્રશ્ન હવે થાય છે કે રાત્રિ પહેલી કે દિવસ પહેલો? અહીં નિસી રાત્રિ કહેવા દ્વારા પૃચ્છા એ છે કે માદા પહેલી કે દિવસ કહેવા દ્વારા પૃચ્છા કરી કે પુરુષ પહેલો? રાત્રિ વિના દિવસ ઘટે નહીં અને દિવસ વિના રાત્રિ નિરાધાર છે, એટલે કે દિવસ વિના રાત્રિનું અસ્તિત્વ ઘટી શકે નહીં। આ પ્રતિપક્ષી ભાવો છે જેમાં એકબીજાની અપેક્ષાએ છે। અસ્થિથી નાસ્તિની સિદ્ધિ છે તો નાસ્તિથી અસ્થિની સિદ્ધિ છે। સિદ્ધ સંસારી બિન નહીં રે, સિદ્ધ બિના સંસાર, કરતા બિન કરની નહીં પ્યારે, વિનકરની કરતાર. વળી પ્રશ્ન થાય છે કે પહેલા સંસારી હતા પછી સિદ્ધ થયા, કે પહેલા સિદ્ધ હતા અને પછી સંસારી થયા? વ્યક્તિ વિશેષ પહેલા સંસારી જરૂર હતી અને પછી તે વ્યક્તિ વિશેષ સિદ્ધ થયા, પરંતુ એ વ્યક્તિ વિશેષ સિદ્ધ થયા કેમ કે ત્યારે પણ અન્ય સિદ્ધ ભગવંતોનું અસ્તિત્વ હતું અને એ સિદ્ધોએ પ્રરૂપેલા કંડારેલા સિદ્ધ બનવાના સાધના માર્ગ મોક્ષ માર્ગનું અસ્તિત્વ હતું. વ્યક્તિ વિશેષ પહેલા સંસારી અને પછી સિદ્ધ, પણ સમષ્ટિગત સંસારી અને સિદ્ધોનું અસ્તિત્વ અનાદિ અનંત શાશ્વતકાલીન છે. શાસ્ત્ર વિધાન છે કે જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવશે કે કેટલા જીવો આજ દિવસ સુધીમાં સિદ્ધ થયા, ત્યારે ત્રણેય કાળમાં એનો જવાબ એ જ હશે કે એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે. જેમ કે બે અંકોની સંખ્યા 10 થી લઈને 99 સુધીની 90 છે, ત્રણ અંકોની સંખ્યા 100 થી લઈને 999 સુધીની 1000 છે, ચાર અંકોની સંખ્યા 1000 થી લઈ 9999 સુધીની 10000 છે, એમ સંખ્યાથી સંખ્યાના સંખ્યાત, અસંખ્યાથી સંખ્યાના અસંખ્યાત અને અનંતી સંખ્યાના અનંતા ભેદો છે. 1 કરોડનો માલિક પણ કોટ્યાધિપતિ કહેવાય અને 99 કરોડનો માલિક પણ કોટ્યાધિપતિ કહેવાય તેવી આ વાત છે. સંસારી પૂર્વાશ્રમમાં સંસારી નહીં હોય એવો સિદ્ધનો જીવ નથી, પરંતુ સિદ્ધના જીવોને સંસાર નથી અને તેઓ સંસારી નથી, તેમ તેમનું ફરી અવતરણ નથી. વળી સ્યાદ્વાત શૈલીથી સાપેક્ષ વિચારણાથી વસ્તુતત્વનું અવલોકન કરીશું તો સંસારીની અપેક્ષાએ સિદ્ધના કર્મરહિત પુદ્ગલ મુક્ત સિદ્ધાત્મા છે, તો એ સિદ્ધાત્માની અપેક્ષાએ કર્મ સહિત પુદ્ગલ યુક્ત સંસારી જીવો છે. કોઈક કૃતિ છે તો પછી તે કૃતિનો કોઈ રચયિતા કરનાર એવો કર્તા હોવો જ જોઈએ, અને જો કર્તા છે તો તેના થકી ક્રિયા જરૂર થવાની અને તે કોઈક કરણી રૂપે પરિણમવાની. પરંતુ એ સાથે એ પણ લક્ષમાં રાખવાનું છે કે વૈયક્તિક કૃતિનો વૈયક્તિક કર્તા છે, પરંતુ એ વ્યક્તિ વિશેષ એના કરતા ભાવના અહમનો ત્યાગ કરી માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહે તો નવી કૃતિનું નિર્માણ થતું નથી, કારણ કે તે અકર્તા થઈ માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહ્યો છે. એટલે હવે માત્ર ભૂતકાલીન કૃતિઓના કર્મોના ઉકેલ નિકાલ નિર્જરણનો જ પ્રશ્ન રહે છે. આ થઈ વૈયક્તિક પ્રક્રિયા. પણ સમષ્ટિગત વિચારીએ તો સૃષ્ટિ સમષ્ટિનો પણ કોઈ એક વ્યક્તિ વિશેષ રચયિતા નથી, પણ તે સામૂહિક કૃતિનું સામૂહિક પરિણામ છે. વ્યક્તિ વિશેષને એના જેવા પૂર્વકર્મો હતા તે પૂર્વકર્ણીને અનુસાર એ કર્મોના પરિણમન માટે તેવા બાહ્ય સંયોગો તેને ઉપલબ્ધ થાય છે. માટે જ કહ્યું છે કે મોક્ષ સિદ્ધપદ કે જે અકર્તાપદ છે તેના યોગ્ય અકર્તાપણામાં રહીશું તો અકર્તાપદ પ્રાપ્ત કરીશું. એ પદ 4થા આરામાં અને વજ્ર ઋષભ નારાયણ સંગ્રહણથી પ્રાપ્ત છે, જે માટે વર્તમાન કાળમાં 4થા આરામાં વજ્ર ઋષભ નારાયણ સંગ્રહણ પ્રાયોગ્ય કૃતિભાવો કરીશું તો તે પ્રાપ્ત થશે. સૃષ્ટિ કરતા કોઈ વ્યક્તિ વિશેષ નથી એના સ્પષ્ટીકરણ માટે થઈને આટલી પ્રાસંગિક વાત કરી છે. જન્મ મરણ બિન નહીં રે, મરણ ન જન્મ વિનાય, દીપક બિન પ્રકાશતા પ્યારે બિન દીપક પ્રકાશ. જન્મ મરણ વિના હોતો નથી. ક્યાંક કોઈક ઠેકાણે મરણ પામે છે ત્યારે તે જીવ કોઈક અન્ય ક્ષેત્રે અન્ય કાળમાં અન્ય રૂપ અને અન્ય પર્યાય રૂપે તે જન્મ ધારણ કરે છે. આમ જન્મના મૂળમાં મરણ છે અને પાછું જન્મના ફળમાં મરણ છે. જન્મ શબ્દ જ મરણ સૂચક છે. જનમ તેનું નક્કી મરણ. એક માત્ર સિદ્ધાવસ્થા છે કે જ્યાં જન્મ નથી, એ અજન્મા અવસ્થા છે, કારણ કે તે અદેહી અશરીરી અનામી અરૂપી અમૂર્ત અવસ્થા છે. એ અજન્માવસ્થા છે, માટે જ તે અક્ષય અક્ષર અજરામર અવિનાશી એવી અવ્યાબાદ અગુરુ લઘુ અવસ્થા છે. એ જ તો જન્મ મરણના ચક્રાવામાંથી મુક્તિ મોક્ષ છે. દીવા વિના અજવાળું નથી અને કોઈ પ્રકાશ એના પ્રકાશક વિહોણો નથી. એક દીવો એટલે કોડિયું, તેલ, વાટ, દિવાસળી અને દિવાસળી ચાપી દીવો પ્રગટાવનાર કોઈ વ્યક્તિ. આટલા કારણો ભેગા મળે ત્યારે કર્તા દ્વારા કારણો વડે કરણી એટલે કે દીપ પ્રગટીકરણનું કાર્ય થાય. આમાં પ્રથમ જોગ કર્તાનો થયો કે પછી કારણોનો થયો. માની લઈએ કે પહેલા કોડિયું, તેલ, વાટ, દિવાસળી આદિ દીપ પ્રાગટ્ય જોગ સામગ્રી ઉપલબ્ધ થઈ ગઈ, પરંતુ જ્યાં સુધી દિવાસળી ચાપી દીપ પ્રગટાવનાર કાર્યકરનો જોગ બેસશે નહીં ત્યાં સુધી દીપ પ્રગટ થશે નહીં. આમ આધાર, આધેય અને ગુણકાર્ય અર્થાત કર્તા, કારણ અને કાર્ય એ ત્રણના સંયોગ ત્રિવેણી સંગમથી પરિણમન છે, એટલે કે વિશ્વ વ્યવસ્થાક્રમનું સંચાલન પ્રવહન છે. એમાં કર્તા, કારણ અને કરણી બદલાતા રહેતા હોવાથી પરિણમનની વિવિધતા છે. આમ જગત સાદી શાંતપૂર્વક અનાદિ અનંત છે. ઘટનાથી જગત સાદી શાંત છે, પણ અસ્તિત્વથી અનાદિ અનંત છે. એક વલય બંગડી છે, તેના આદિ કે અંત જેમ શોધી શકાતા નથી, તેમ આ વિશ્વ પણ એક કાળચક્ર હોય એના આદિ કે અંત નથી. હા, એમાં આરોહ અવરોહ પાતળા જાડાપણું સંભવી શકે છે. ઈંડું પહેલા કે મરઘી પહેલા એ પ્રશ્ન જ અસ્થાને છે. એ અન્યોન્ય અવિનાભાવી સંબંધે છે. મૂળનું મૂળ નહીં હોય તેમ ફળનું ફળ નહીં હોય. હા, બીજમાં ફળ રહેલું હોય છે, તેથી જ તે બીજ ફળરૂપે વિકસે છે, પરિણમે છે અને પાછું એ ફળમાંથી બીજની પ્રાપ્તિ થાય છે, જેમાંથી પાછા અન્ય ફળોની પ્રાપ્તિ થાય છે. તે સંસાર ચક્ર છે. આને સંતતિ યોગ પણ કહે છે. આ સંસાર ચક્ર જે વિષ ચક્ર છે તેને ધર્મચક્ર રૂપે પ્રવર્તાવીએ તો એ સંસાર ચક્ર વિષય ચક્રમાંથી અમૃત ચક્ર રૂપે પરિણમે, જેથી સહજ સ્વ પરનું કલ્યાણ થાય અને ચક્રાવામાંથી છુટકારો થતા મોક્ષ થતા અમરત્વની પ્રાપ્તિ થાય. જન્મ મરણથી છૂટી અજન્મા બનાય. અનાદિના સંસારનો અંત આણી આદિ અનંતમાં સ્થિત, સ્થિર, અક્રિય સ્વરૂપ રમમાણ રહેવાય. આ પદનો ઉપસંહાર કરતા પદનો બોધ શું છે એ જણાવતા યોગીરાજજી કહે છે કે કૃતિની કરણીનો કોઈ કિરતાર જરૂર હોવો જોઈએ. એવી કપોળ કલ્પિત મતિના આધારે એવો મત ઊભો થયો કે સૃષ્ટિના સૃજનહારે એટલે કે ઈશ્વરે આ બધી માયા ઊભી કરી છે, એ ઈશ્વર લીલા છે. જગતની ઉત્પત્તિ કરનાર, તેનો પ્રલય કરનાર અને જીવોના જીવનને નિભાવનાર એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું સંચાલન કરનાર કોઈ સંચાલક, નિયામક કે જેવો દેવી ઈશ્વરીય શક્તિવાળા અવતરીય પુરુષો છે, એમના હાથમાં આ બધી સત્તા સોંપી દીધી અને પાછું જણાવ્યું કે એ તો નિરાકાર રૂપે રહીને આ બધી વ્યવસ્થા ઉપર નજર રાખી નિયામક તરીકે નિયમન કરી રહ્યા છે. વળી જણાવ્યું કે જગતમાં જેટલા પદાર્થો છે તે બધાયમાં પૂર્ણના અંશ રહેલા છે. આ ઈશ્વરીય કર્તૃત્વવાદ સામે જ આ પદમાં પ્રસ્તુત થયેલા પ્રશ્નોની હારમાળા ખડી થાય છે અને યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કિર્તાર એવા ઈશ્વરનો કર્તા કોણ અને એને જન્મ કોણે આપ્યો? એની પરંપરામાં પ્રથમ કોણ જન્મ્યું? એના ઠામ ઠેકાણા, ગામ, દેશ, ક્ષેત્ર, માતા, પિતા, દાદા, પરદાદા, કુળ, વંશ, ગોત્ર પણ હોવા તો જોઈએ ને? એનું મૂળ કોઈ શોધી શક્યું નથી અને એનું માપ આજ દિવસ સુધી કોઈ કાઢ્યું નથી. છતાં ધકેલ પંચા દોડશો એ જે કહેવત ચલણમાં છે કે 30 વખત 5ને ઠેબે ચડાવતા ધકેલતા 150 થયા, એમ વાત વધતા વધતા વાતનું વતેસર થઈ ગયું. પરિણામે માનવીના માનસને જડ બનાવી ગુમરાહ કરી દીધા. એટલું વિચારતા નથી કે જ્યાં કર્તાપણું છે ત્યાં કર્મ છે અને કર્મ છે ત્યાં કર્મફળ ભોગવવાપણું છે. અરે, વાતનું અતેસર તો એટલું થયું કે પાપ કરનારો પાપી પણ પંડને નિર્દોષ સમજી એવું માનવા અને મનાવવા લાગ્યો કે ઉપરવાળા ઈશ્વરે મને જે એવું સુજાડ્યું અને કરાવ્યું તેમ મેં કર્યું. આમ પોતાના દોષોનો આખો ટોપલો ભાર ઈશ્વર ઉપર ઢોળી દીધો. આ અંધાપનમાંથી નાસ્તિકવાદી ચારવાકે એનો નાસ્તિક ચારવાક મત ઊભો કર્યો કે પાપ પુણ્ય, સુખ દુઃખ, સ્વર્ગ નરક, બંધ મોક્ષ, ઈશ્વર એ બધી વાતો તો ઢંગ ધડા વિનાની હંબગ બોગસ છે. આ વિશ્વમાં જે ચાલી રહ્યું છે, દેખાય છે, તે જ વ્યવસ્થિત છે. માટે આ વિશ્વમાં બધુંય ભૂલી જઈએ, ખાઈ પીને મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. આવી તરે તરેની વાતો વિચારોવાળી મતી બુદ્ધિધારકોમાં ઘુસાડી દઈ, બુદ્ધિને માયાવી કુબુદ્ધિ બનાવી સનાતન સત્ય આત્મધર્મ સ્વરૂપ વિજ્ઞાનમાં ભેદો ઊભા કરાવી ધર્મતત્વને ખંડિત કરી નાખ્યું. સૂર્ય ચંદ્ર એ બંને જ્યોતિષ દેવો છે. એમની આતાપનાથી તપતી પ્રકાશતી સૃષ્ટિમાં જે સૂર્યચંદ્રની શીતળ આતાપનાની શીતળતા અને પ્રકાશિતતા છે, તેનાથી અનંત ગુણી શીતળતા અને પ્રકાશકતા તો અંતરતમમાં તપતા આત્મતેજમાં છે. એ આત્મતેજની પ્રદીપ્તતા તો એવી અનુપ છે કે જગતના કોઈપણ ઉપમેય પદાર્થની ઉપમા આપી સરખાવીને સમજાવી નહીં શકાય એવી અનુપમ છે. જગતના દીવા તો કોળિયા, તેલ, વાટથી ટમટમાનારા ટમટમિયા છે. હવાનું ઝોકું આવે અને ઓલવાઈ જાય એવા આ જીવન પ્રાણના જીવન દીપ છે. જે આયુકર્મનું તેલ છે ત્યાં સુધી એ ટમટમે છે, પણ જ્યાં આયુ પ્રાણનું તેલ ખૂટે છે ત્યાં જ નિષ્પ્રાણ થતા જીવન દીપ બુજાઈ જાય છે. કવિ નરસિંહ ભગતે પણ કહ્યું છે, બતી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી, અચળ જળકે સદા અનલ દીવો, નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વણ જીવ હે રસ સરસ પીવો, અકળ અવિનાશી એ નહી જ જાય કળ્યો. તારો આત્મા જે આત્માથી જ ગમ્ય છે એવો આપણા સૌનો આગમ અગમ અને અનુપમ છે. એને સ્વયં જે આનંદના ઘન સ્વરૂપ છે અને જેણે એને જાણ્યો છે, માણ્યો છે, તેવા પ્રગટ પરમાત્મા વિતરાગ સર્વજ્ઞ તીર્થંકરના વચનો આગમ વચનો ઉપર રૂચિ ધરી શ્રદ્ધાવંત થઈ દ્રઢ મતિવાળો થા કે આ બધી રમત સાદી શાંતપૂર્વક અનાદિ અનંત ચાલનારી શાશ્વત છે અને સ્વયં સાદી અનંત શાશ્વત ભાવાવસ્થાને પામ. પદનો ટૂંકસાર એ છે કે સાદી શાંતપૂર્વક અનાદિ અનંત વહેતા વિશ્વ વહેણમાં તું તારા કરતાપણાના અહમનો ત્યાગ કરી સ્વયં સાદી અનંત એવી તારી શાશ્વત સ્થિર અક્રિય જ્ઞાતા દ્રષ્ટા સહજ પરમાનંદ અવસ્થાને પામ. ગતિમય સંસારમાંથી સ્થિરતા પામવા, પરમ સ્થિરતા પામવા વિનાશીની પલોજણ છોડી દે. સમયે સમયે બદલાતા પર્યાયમાંથી હે જીવ તારી દ્રષ્ટિ ઉઠાવી લઈને ત્રિકાલ ધ્રુવ સ્થિર સ્થાયી પરમ પરિણામિક ભાવ સ્વરૂપ દ્રવ્ય ઉપર સ્થિર કર, જેથી જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાય આવીને ઊભી રહે. આમ દ્રવ્ય અને પર્યાયનું સાદ્રશ્ય થતા હે જીવ તારી સંસાર યાત્રાનો અંત આવશે. આપણા સૌના અંતરમાં પ્રતિ સમયે જે વિકલ્પના ધુમાડા ઘૂમરી લઈ રહ્યા છે અને આપણને ઘુમાવી રહ્યા છે, તેનો અંત લાવવા આજ એક ઉપાય છે. પદ 22.